पानू 173 प्रवचन क्रमांक 85 गाथा क्रमांक 111 प्रभाव में जती वृत्ति ने पलटावो गाथा साथे लईशु।
वरते निज स्वभावनो अनुभव लक्ष प्रति वृत्ति वहे निज भाव मा परमार्थे समकी
टीका आत्म स्वभाव नो जे अनुभव
मनोभाई आ तमे वाचे लीधु छे ने સમજણ માં જો સાચું હોય તો પછી વાંચીને સમજણ થાય।
આત્મ સ્વભાવનો જ્યાં અનુભવ લક્ષ અને પ્રતીત વર્તે છે ત્યાં વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સંકેત છે। અત્યંત અંતરની ગહન સૂક્ષ્મ વાત આ 111મી ગાથામાં છે, તેના વિવેચનનો પ્રારંભ થાય છે। બહારના સિદ્ધાંતો, બહારના સૂત્રો ઠીક ઠીક બુદ્ધિ હોય તો બરાબર સમજી શકાય છે। આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ અને એક એવા બિંદુ તરફ જઈ રહ્યા છીએ કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ બુદ્ધિના લેવલથી નહીં સમજાય, પણ એ સમજવા માટે અંતર પ્રજ્ઞા જોઈએ। શરીરમાં ચૈતન્ય છે પણ ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેને શરીર જાણતું નથી, ઇન્દ્રિયો જાણતી નથી, અને ચૈતન્યમાં જે ઘટનાઓ ઘટે છે તેને મન પણ જાણતું નથી। ઘટનાનું કેન્દ્ર અને પ્રાપ્ત થયેલ પરિધિ એ બે વચ્ચે ઠીક ઠીક અંતર છે। જ્યાં સુધી પરિધિ ઉપરથી વાત થશે ત્યાં સુધી કેન્દ્ર સુધી પહોંચાશે નહીં। શબ્દો અને તર્ક આપણા પોતાના નથી પણ ઉછીના છે, તેમાં આપણને રસ છે, તેનો આગ્રહ છે, તેનો આપણને અહંકાર છે, અને તેના ઉપર મારાપાણાનું લેબલ મારીને આપણે આપણી જાતને પંડિત સ્વાધ્યાયકાર કહેવડાવીએ છીએ। ટાંકામાં પોતાનું પાણી નથી પરંતુ બહારથી ભરેલું છે, તેમ આપણી પાસે પણ માથાના ટાંકામાં બહારથી ભરેલા શબ્દો છે। શબ્દો, વિકલ્પો, આગ્રહ, મતાગ્રહ, માન્યતાઓ, વિવાદ સંપ્રદાયો ઊભા કરે છે। એક વખત આ શબ્દોનો મોહ છોડવો પડશે, કદાચ પદાર્થોની આસક્તિ છૂટશે, પણ શબ્દોની આસક્તિ છોડવી ઘણી મુશ્કેલ છે। મારો કહેલ શબ્દ એ પરમ સત્ય છે તેવો જે દાવો કરે છે તે સત્યથી હજારો માઇલ દૂર છે।
પરમ કૃપાળુ દેવને અંતરમાં બનતી ઘટના અને અંતરમાં પ્રાપ્ત થતી એક અવસ્થા તરફ અંગુલી નિર્દેશ કરવો છે પૂરેપૂરું કહી નહીં શકાય કે વર્ણવી નહીં શકાય, પરંતુ અંદર જે બને છે તેને ઠીક પ્રમાણમાં સાધકે સમજવાનો પ્રયત્ન કરવો પડશે। આજથી જે ગાથાની શરૂઆત થાય છે તેની આ ભૂમિકા છે। જ્યાં સુધી આ વિચારણા ચાલે છે ત્યાં સુધી તમારી સમજ, માહિતી, તમારો સંગ્રહ, જાણકારી બધું દૂર રાખજો તો મેળ પડશે। મોટા ભાગે તમે સાંભળતા નથી પણ તુલના કરો છો। આપણે આપણને સાંભળીએ છીએ, જ્યાં સુધી તમે તમારું જ સાંભળશો ત્યાં સુધી તીર્થંકર દેવ આવશે તો પણ તમે તેમને સાંભળી નહીં શકો। એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ, આ ઘટના જે ઘટે છે તે અંદરની છે તેના તરફ જોઈએ।
એક મિનિટ બસ, અહીંયા ગાથા નંબર 111 એ વિશે ભૂમિકા મૂકી છે કે આ ગાથા બુદ્ધિના ઉપયોગથી નહીં સમજાય। બહુ મહત્વની વાત મુનિશ્રીએ અહીંયા શરૂઆતમાં જ કીધી છે કે તમારી પાસે શબ્દો છે, માન્યતાઓ છે, આગ્રહ છે, મતાગ્રહ છે, વિવાદ છે, આ જ્યાં સુધી પોતાના મગજમાં છે, બુદ્ધિમાં છે, અને એને ધ્યાનમાં રાખીને આ વાતને સમજવા પ્રયત્ન કરશો તો તમને નહીં સમજાય, નહીં પકડાય, એટલે કે છે અહીંયા શબ્દોની આસક્તિ છોડવી પડશે, આગ્રહની આસક્તિ, મતાગ્રહની, માન્યતાની આગ્રહ. એટલી બધી મહત્વની વાત કરી છે કે આ જે ગાથા 111 છે, કેમ કે એનું વિવિધ પ્રકારનું વર્ણન બધા ઉપદેશકો તો ટોકાટોક કરતા હોય અમારા જેવા, એમાં વડે નહીં, આપણે વાંચીને બધું પોતાની મેળે ડાપણ કરતા હોય, પણ આ ગાથા છે જે પરમાર્થે સંકિત, સ્વરૂપ શું છે એનું એ સમજવા માટે, કે જે અંદર ઘટના ઘટે છે, અંદર એક અવસ્થા નિર્માણ થાય છે, અને અંદરની ઘટના અને અવસ્થા નિર્માણ થાય છે એ સમજવા માટે બુદ્ધિથી નહીં સમજાય, અંદરની ઘટના અને અવસ્થા નિર્માણ થાય છે બુદ્ધિથી નહીં સમજાય, તો સાહેબ સે નથી સમજવી, તો એવી દશામાં જવાનો પ્રયત્ન કરવો પડે. આ ગાથાનું જ્યારે વિવરણ ચાલતું હોય ત્યારે પોતે જીવે એ દશામાં જવાનો પ્રયત્ન કરવો પડે, નહીં તો આ પકડાશે નહીં. એ કહે છે કે જ્યાં સુધી આ વિચારણા ચાલે છે ત્યાં સુધી તમારી સમજ, તમારી માહિતી બધું બાજુમાં રાખજો. કારણ શું કે મોટે ભાગે તમે તમને જ સાંભળતા હો છો, તમે જ્ઞાનીને સાંભળતા નથી. હવે આ વાત એટલી બધી જોખમવાળી છે કે જગતના જીવો જેટલું જીવનભર સુધી એ સ્વાધ્યાય સાંભળે છે, કોને સાંભળે છે? પોતાને. પોતાને ગમતું જે છે, પોતાને ફાવતું જે છે, પોતાની માન્યતા અનુસાર છે, પોતે જે અત્યાર સુધી સાંભળ્યું છે એમાં જે પોતાનો આગ્રહ બંધાયો છે એને સાંભળતા હોય, એને બરોબર વર્તુ આવે એની સાથે તો કે આ બરોબર છો, હા બરોબર, એમાં જરાક ફેર આવે તો મૂકી દે, એ બધું ખોટું છે, એમાં કાંઈ નહીં. કારણ શું કે અંદરનો અહમ એટલો બધો ઉછાળો મારે કે કોઈ પણ નવી વાત આવે ત્યાં કે ના નહીં આ તા છું, મને ખબર છે ને, હું જાણું છું ને, એનો અહમ જરાય શાંત થતો જ નથી, સતત ઉછળતો છે, સતત જાગતો છે. આવી ભૂમિકાની અંદર આ ગાથા નહીં સમજાય. સ્પષ્ટ મુનિશ્રીએ કહ્યું છે કે તમે તમને સાંભળતા હો તો સાક્ષાત તીર્થંકર દેવ આવશે તો પણ તમે તેમને નહીં સાંભળી શકો. એક વખત આપણે આપણને સાંભળવાનું બંધ કરી દઈએ અને પછી આ જે ઘટના ઘટે છે તેના તરફ જોઈએ. આ એટલી બધું મહત્વની સૂચના છે કે આ ભૂમિકામાં પેલા આપણે આવવું પડે. આ ભૂમિકામાં નહીં આવીએ તો વાતની ગહનતા ઘણી છે, પકડાશે નહીં. પકડવી છે એમાં શબ્દો નથી પકડવાના, અવસ્થા પકડવાની છે, ઘટના જે ઘટે છે એ પકડવાની છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, એ જે આખી ઘટના છે એ પકડવાની છે, તો જ ગાથાનો મર્મ સમજાય. નહીં તો આ તો ગવાઈ જશે અને સંભળાઈ જશે અને કહેવાઈ જશે, સૌ પોતપોતાની રીતે વર્ણન કરી દેશે. તો હવે અહીંથી એની ગાથાનો સમજાવવાનો પ્રારંભ કરે છે મુનિશ્રી. એક આ મહાત્મા અનુભવી છે એટલે પોતે એ અવસ્થાની માંથી પસાર થયેલા છે, એટલે આ મુનિશ્રીની વાતની અંદર અનુભવનો સ્પર્શ છે. આપણે પણ એક અંતરમાં બનતી ઘટનાઓ એમાં આપણી જાતને બાજુ ઉપર રાખી અને કોઈ પણ આત્મામાં આવી ભૂમિકા હોય તો એમાં બનતી ઘટનાઓ કેવી હોય એવી તટસ્થતાપૂર્વક જો એનું ધ્યાન કરી શકીએ, એનું ચિંતન કરી શકીએ, તો બનતી ઘટના અવસ્થાની જે વાત ગાથામાં કીધી છે એ આપણને સમજી શકાય. નહીં તો શબ્દથી ગાથા બહાર જશે અને અંદર આપણો એક યુદ્ધ થશે, આપણી પોતાની માન્યતા છે એની સાથે ફિટ બેસે તો ગમશે અને નહીં ફિટ બેસે તો નહીં ગમે. બુદ્ધિના સ્તર ઉપર નહીં બેસે. બુદ્ધિના સ્તર ઉપર બેસે એવી આ ગાથાનું સ્વરૂપ નથી, એટલે શ્રદ્ધાના સ્તર ઉપર બેસે. હવે શ્રદ્ધાનો સ્તર છે એને તર્ક નથી, એને તર્કનો આધાર નથી, એને શબ્દનો આધાર નથી, એને તો અનુભૂતિનો આધાર છે. તો પોતે એ વિચાર કરે કે આવું થાય ત્યારે આવું થઈ શકે. જેમ કોઈને કહીએ કે ભાઈ દીકરો ગુજરી જાય એનું દુઃખ કેવું હોય, હવે શબ્દો ગમે એટલા વર્ણન કરે, ના બેઠો હોય કે કોઈ કોઈનું નથી, તો એને તો કોઈ દી આ દુઃખ સમજાય નહીં. ત્યારે એને એ સ્થિતિમાં મુકાવવું પડે પોતાને કે આ સ્થિતિમાં હું હોઉં તો શું સ્થિતિ બને, અને પછી થોડા દુઃખનો, થોડા વિષાદનો, એ લાગણીનો એને કંઈક સ્પર્શ થાય. એમ આ અનુભવ લક્ષ અને પ્રતીતને સમજવાના છે. એટલે ખૂબ આપણે પેલા એ ભૂમિકામાં જઈએ, શ્રદ્ધાની ભૂમિકામાં જઈએ, અંતઃકરણની અનુભૂતિની ભૂમિકામાં જઈએ, તો વાત પકડવા માટે કંઈક મેળ પડશે. વધી આગળ
આ સૂત્રથી બહુ ચર્ચિત એવું સમકિત અથવા સમ્યક દર્શનને સમજવાનો પ્રારંભ થાય છે. કોઈ પણ રીતે સમ્યક દર્શનની સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. એ ષટ્પૂર્ણ આંતરિક ઘટના છે. જે વખતે અનુભવ થાય છે એ વખતે અનુભવ કરનાર હાજર નથી, કોઈ નોંધ કરનાર નથી. અનુભવ થયા પછી તે સ્થૂળ ભૂમિકા ઉપર આવે છે, ત્યારે એ અનુભવને સ્મૃતિમાં લાવો પડે છે. એ કઠિન વાત છે. શાસ્ત્રનો પાયો, આધ્યાત્મિકનો પાયો, સાધનાનો પાયો આ સમકિત ઉપર ઊભો છે. તમે કહો છો કે વૃક્ષ માટે બીજ અનિવાર્ય છે, બીજ વગર કોઈ પણ નહીં થાય. જેની પાસે બીજ છે તેની પાસે આખું વૃક્ષ છે. વૃક્ષ બીજમાં છુપાયેલું છે, તિરોભૂત છે. બીજમાં વૃક્ષ છે, તેને ખીલવાની પ્રક્રિયા કરવાની છે. અંદર રહેલા બીજને ખીલવવા આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે એનું નામ સાધના. સાધક બીજને ખીલવવા માટેની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સાધનાનો, આધ્યાત્મિકનો પાયો, જ્ઞાનનો આધાર, ચારિત્ર્યનો આધાર, યોગ અને ધ્યાનનો આધાર અને વિતરાગતા તથા કેવળ જ્ઞાનનો આધાર પાયો તે સમ્યક દર્શન.
ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના ઉત્તરાધન સૂત્ર તેના 28મા અધ્યાયમાં આ 20મી ગાથામાં પરમાર્થ નિર્ણય તીર્થંકર દેવે આપ્યો છે. આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફેરવી નહીં શકાય. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોઈ શકે નહીં. શરૂઆત દર્શનથી કરી તત્વાર્થ દિગમ સૂત્રમાં પહેલું સૂત્ર જ્યારે આવ્યું ત્યારે શરૂઆત સમ્યક દર્શનથી કરી. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. કોઈ કોઈ ઠેકાણે શરૂઆત જ્ઞાનથી કરી છે, પરંતુ અનુભવ એમ કહે છે કે સમ્યક દર્શન એ જ્ઞાનનો ભાગ નથી, એ શ્રદ્ધાનો ભાગ છે. જ્ઞાનને સ્વચ્છ કરવાનું કામ સમ્યક દર્શન કરે છે. જ્ઞાન આપણી પાસે છે પરંતુ સમ્યક દર્શન નથી. જ્ઞાન ઉપાધિ ઉત્પન્ન કરે છે, બહુ વિચિત્ર વાત છે. આટલું જ્ઞાન ન હોત તો જગતમાં આટલા મતભેદો ન હોત. ધર્મના નામે, તત્વના નામે, દેશના નામે, ધ્યાનના નામે, યોગના નામે રોજ એક નવી દુકાનનું ઉદ્ઘાટન થાય છે. વેપારીઓ એટલા બધા વધ્યા છે કે ગ્રાહકો માટે તાણાતાણી થાય છે. માલ લીધા પછી ખબર પડે છે કે માલ બોગસ છે, લેનાર અને દેનાર પણ બોગસ છે.
જ્ઞાન તો છે પણ એ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. તમને આશ્ચર્ય લાગશે કે એ જ્ઞાનને પરિમાર્જન કરવાનું કાર્ય સમ્યક દર્શન કરે છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યક દર્શનની જરૂર છે. મને ખ્યાલ નથી આવતો કે તમને સમજાય છે કે નહીં, પણ સમજવું તો પડશે. સમ્યક દર્શન નથી તેને સમ્યક જ્ઞાન ન હોય, આ વાતનું પ્રમાણ છે. 100 વર્ષ પહેલા આ ધરતી ઉપર આવેલા પરમ કૃપાળુ દેવે ગાયું છે કે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. બહુ સ્પષ્ટ વાત કરી છે. નાની પુરુષની વાત ગહન નથી પણ સ્પષ્ટ છે, સરળ છે. શબ્દનો ઉપયોગ કરવો પડે માટે કરે છે, એ શબ્દથી પર રહીને કરે છે. નવપૂર્વ ભણ્યો હોય છતાં તે જ્ઞાની નથી, બધું અજ્ઞાન છે. અમે મતિ કલ્પનાથી કહેતા નથી પણ આગમોની સાક્ષી આપી કહીએ છીએ. અમે કહીએ છીએ એમ નથી કહેતા, પણ આગમો સાક્ષી છે. આ સત્શાસ્ત્રો છે તે સાક્ષી છે. સમ્યક દર્શન વગર કદી પણ સમ્યક જ્ઞાન ન હોય. સમ્યક જ્ઞાન વિના ચારિત્ર ગુણ વિકાસ પામી શકે નહીં. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વિતરાગતા આ ગુણો છે. ગુણ એટલે આત્માની શક્તિ. જેમ સાકરમાં ગળ પણ તેનો ગુણ છે, શક્તિ છે, એમ આ બધા ગુણો ચૈતન્યની શક્તિ છે. આ બધા ગુણો અને શક્તિઓ આત્મધર્મીઓમાં છે. કોઈ દાબડામાં કિંમતી રત્નો ભર્યા હોય તમને ખબર પણ ન હોય અને ચાવી ખોવાઈ ગઈ હોય અને કોઈ આવીને એમ કહે છે કે આ દાબડામાં કિંમતી રત્નો ભર્યા છે, તમે કહો ને કે લાવો ખોલો, અમને તો ખબર જ નથી. નાની પુરુષો દાબડામાં રહેલ કિંમતી ખજાનાની માહિતી આપે છે અને તેની ચાવી પણ આપે છે. ત્યારે હૃદયમાંથી નીકળે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
શિષ્ય ગદગદ થઈ જાય છે, હૃદય ભરાઈ જાય છે. આટલો મોટો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન તમે આપી આપીને શું આપશો, છે શું તમારી પાસે? નશ્વર નાશવંત પદાર્થો છે તે પણ તમારા નહીં પણ માગી આવેલા છે. અવસ્થા અંદરથી પ્રગટ થાય છે. ચારિત્ર શબ્દ બાહ્ય કર્મકાંડ નથી. ચૈતન્યનો બગીચો ખીલવો તેનું નામ ચારિત્ર. બગીચામાં ચંપાનો છોડ, જુઈ, ગુલમહોર, માલતી એ જાત જાતના ફૂલો હોય છે. ચૈતન્ય એક બગીચો છે. કેટલા ફૂલોનો બગીચો! શબ્દ છે અનંત ગુણોનો બગીચો. દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્રરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણની રહિત ને સકળ કર્મક્ષય રૂપ મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ પદની પ્રાપ્તિ નથી. બે શબ્દો અલગ પડ્યા. મુક્તિ અને મોક્ષ ન હોય તેને નિર્વાણ પણ ન હોય. નિર્વાણ એટલે રાગ દ્વેષનું કાયમ માટે શાંત થવું, ભવ ભ્રમણ મટી જવું, માયાનો દીવો કાયમ માટે બુઝાઈ જવો, કાયમ માટે ફેંસલો થઈ જવો, આ બધાનો આધાર એકમાત્ર સમ્યક દર્શન.
આ ગાથાથી સમ્યક દર્શનનું મૌલિક સ્વરૂપ વિચારવાનો પ્રારંભ થાય છે. સમ્યક દર્શન આપવા લેવાની ચીજ નથી. સમ્યક દર્શન ગાંઠિયાનું પડીકું નથી કે લો તમને આપ્યું. આજે તો તેની જાહેરાત પણ થાય છે કે આટલાને સંકેત આપ્યું, બીજા બધા કેલ કરો પણ આ કેલ રહેવા દો. સમ્યક દર્શન આવું કોઈ હોઈ શકે નહીં. સમ્યક દર્શનની ઘટના ઘટે ત્યારે હાજર તત્વ સદગુરુ છે. શાસ્ત્રો પણ તે વખતે હાજર નથી. શાસ્ત્રોએ પહેલા કામ કર્યું. જે આત્માનો અનુભવ તમને થવાનો છે એ આત્મા કેવો છે તેની માહિતી સત્શાસ્ત્રો વાંચીને શુદ્ધ શાસ્ત્ર દ્વારા તેને તમે માહિતીની મેળવી લીધી છે પણ પ્રતીતિ થઈ નથી. સમ્યક દર્શનની ઘટના જ્યારે અંદર ઘટે છે ત્યારે માત્ર પોતે અનુભવ કરે છે અને સદગુરુ હાજર હોય છે. સદગુરુ કઈ પણ બોલતા નથી, મૌન છે. સદગુરુ બોલ્યા વગર હાજર રહે નહીં અને શિષ્ય કહે છે.
બસ મૂળ વાત અહીંયા સમ્યક દર્શનનું મહાત્મ્ય એ અહીંયા આપણને મુનિશ્રી સમજાવે છે. અને એ સમ્યક દર્શનનું મહાત્મ્ય શું છે તો તમામ આધ્યાત્મિક સાધનાનો આધાર એ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધનાના બાહ્ય સાધનો અનુષ્ઠાનો એ બધા ઉપકારી થઈ શકતા નથી. એટલે અહીંયા મુખ્ય વાત એ કરી છે કે સમ્યક દર્શન છે શું. તો એ કહે છે કે સમ્યક દર્શન જે છે એ જ્ઞાનને પરિશુદ્ધ કરનાર એક દ્રષ્ટિકોણ છે, એક શ્રદ્ધા છે, તત્વની શ્રદ્ધા છે. તત્વનું દર્શન ન થાય, તત્વની શ્રદ્ધા ન આવે તો સમ્યક દર્શન. સમ્યક દર્શન કોઈ ચીજ બીજી એવી નથી. સમ્યક જ્ઞાનમાં તો જ્ઞાન ઘણું છે, શાસ્ત્રનું, શ્રુતનું, કયા શાસ્ત્રનું, કયા આચાર્યનું, કઈ માન્યતાનું, કયા દર્શનનું, કયા ધર્મનું, જ્ઞાનના વિવિધ પ્રકારો છે. જ્ઞાન તો છે કે છે, જ્ઞાનનો ક્યાં તૂટો હતો. જીવ જ્ઞાન સ્વરૂપ છે, એટલે જીવ પાસે જ્ઞાન એટલે કે માહિતી, જાણકારી આ તો ઢગલા બંધ છે. અને આજકાલની છે, જન્મ જન્મની છે. જ્યાં જ્યાં એ જન્મ્યો છે ત્યાં ત્યાં એને પોતાના જ્ઞાન ગુણ દ્વારા જાણ્યું તો છે જ, એટલે જાણકારી છે, માહિતી છે, પણ સમ્યક દર્શન નથી. એટલે એને સમ્યક જ્ઞાન કહ્યું ને. એની જાણકારી તત્વ સંબંધી નથી, પદાર્થ સંબંધી છે, શબ્દ સંબંધી છે, પણ તત્વ સંબંધી નથી. તો એ વસ્તુને શબ્દથી જાણે છે પરંતુ તત્વથી જાણતો નથી. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. આ વાત બરોબર બેસાડીએ તો આપણને એમ થાય કે આપણે સમકિત 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 બોલ્યા કરીએ છીએ, પણ સમકિત એક દ્રષ્ટિ છે. સમકિત થાય એટલે શું? આ તો આમ આમ સંકેત થાય ને આને આપ્યું એટલે કહે છે કે આ લેવા દેવાની ચીજ છે. ગાંઠિયાનું પડીકું છે, કોઈને દીધું કઈ થાય જ નહીં. જીવની અંદર બનતી ઘટના છે અને એ ઘટનામાં એને એ ભગવાનની મહાવીરની દેશનાનું એક અધિકાર આપ્યો છે કે જેમાં કીધું છે કે દર્શન વિના જ્ઞાન નથી થતું. ઉત્તરાધીન સૂત્રની ગાથા અહીંયા મૂકી છે. હવે આ ગાથા સીધી વાંચી જાય તો આપણને એમ થાય કે દર્શન વિના જ્ઞાન નથી થતું, તો અમને તો જ્ઞાન ઘણું છે. પંડિતોને જ્ઞાન ઘણું છે, શાસ્ત્રનું જ્ઞાન એ ઘણું છે. અમને તો કેટલાય શાસ્ત્રો, કેટલાય સ્તોત્ર બધા કંઠસ્થ છે. એટલે આપણે ઉલટો અર્થ કરીએ, જ્ઞાન થયું હોય એને સમ્યક દર્શન થાય છે. આપણી ગણતરી જેને વધારે જ્ઞાન છે એટલે સમજી કે આ જીવ સંકિતી છે. આપણને કે જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે. ભગવાન મહાવીર કહે છે કે સમ્યક દર્શનથી જ્ઞાન થાય છે. કૃપાળુ દેવ કહે છે કે સમ્યક દર્શન હોય તો જ્ઞાન થાય છે, નહીં તો જ્ઞાન તો નવ પૂર્વનું થયું. આ જે ભૂલ છે એ આપણી કેટલી અનાદિ અનંત કાળની ભૂલ, અને એમાં આપણે માનતા હોય કે આ બધી વાત મને જેને જ્ઞાન છે ને સંકેત છે એમ. એટલે કોઈ વધારે જ્ઞાની આવે, ઉપદેશ કરવાનો વાચાળ હોય, બોલવાની જરા છૂટ હોય, બે ચાર દાખલા દઈએ ને બે ચાર ફસાવાના ટૂચકા કરે ને બે ચાર દુહા લલકારે ને ઓહો હો, બહુ મોટા જ્ઞાની, બહુ સમકીતી. લ્યો, આ જીવને કોઈ કાળે એના જીવનમાં સાચા જ્ઞાનનો મેળ પડે, કારણ કે હવે એની માન્યતા છે, હવે એની બુદ્ધિનો વિષય થઈ ગયો, એને શબ્દનો આગ્રહ થઈ ગયો. શું કે બહુ જ્ઞાની હોય ને એ બધા સંકેતી હોય. હવે મહાવીરનું વાક્ય સમજવું પડે કે ના દંશણ નિસ્સ નાણમ, દંશન વિના જ્ઞાન છે જ નહીં. મહાવીરનું સૂત્ર જે કહ્યું છે 175 પાના ઉપર અર્થ આપ્યો છે, ના દંશણ હિસ્સ જ્ઞાનમ, નાણેણ વિના ન હુંતી ચરણ ગુણા. અને જ્ઞાન વિના ચારિત્રનો કોઈ ગુણ જ નથી. જ્ઞાન વિના ચારિત્રનો કોઈ ગુણ નથી. અને ચારિત્રનો ગુણ ન હોય તો એને કર્મક્ષય નથી. કર્મક્ષય થતો જ નથી, કર્મક્ષય રૂપ મોક્ષ થતો નથી. અને મોક્ષ ન હોય એનું નિર્માણ. હવે આ વિતરાગ ભગવાનનો ઉપદેશ આપે છે, અને મુનિશ્રી તો એની ભાષામાં કહે છે કે આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, આ બદલી શકાશે નહીં. આ બધાય વિદ્વાનો ભેગા થાય ને, પંડિતો બધા, સ્વાધ્યાયકારો બધા, ઉપદેશકો ભેગા, તો આ ભગવાન મહાવીરનો, સર્વજ્ઞનો, કેવડીનો જે નિર્ણય છે ને એ બદલી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટ જ બદલી શકે. કેટલી અદ્ભુત વાત મૂકી છે, દર્શન વિના જ્ઞાન નથી એ વાત પકડાય. તો ત્યાં સુધી જે જ્ઞાન છે એ શું છે? અજ્ઞાન છે. માહિતી જ્ઞાન કયો, શ્રુત જ્ઞાન કયો, મતિ જ્ઞાન કયો, જે કેવું એ કહીએ, પણ બધું એક શબ્દમાં, પરમાર્થની ભાષામાં અજ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે, આ શબ્દ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, પણ તાત્વિક જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન નહીં, વિપરીત જ્ઞાન, ઉલટું જ્ઞાન, વિપરીત ધારણાનું જ્ઞાન, વિપરીત માન્યતાનું જ્ઞાન. ક્યાંક વેમ પણ આવે, ક્યાંક કદાગ્ર પણ આવે. તો આ જે છે એ સમ્યક દર્શન જ્યાં સુધી જીવને ન થાય અથવા એવી દ્રષ્ટિ ન આવે, આમાં તો થાય એટલે કંઈક કોક સમજે છે કે શું થવાનું છે, કશું જ ન થાય. શ્રુત વાંચતા વાંચતા અને સદગુરુના બોધથી તત્વની દ્રષ્ટિ શિષ્યમાં ખુલતી જાય, અને જેટલા પ્રમાણમાં એ દ્રષ્ટિ ખુલે એટલા પ્રમાણમાં સમ્યકત્વ આવે. જેટલા મિથ્યાત્વની ગાંઠો છૂટતી જાય તેટલા પ્રમાણમાં સંકેત પ્રગટ થતું જાય. હવે આ તો બધા નક્કી કરે કે ફલાણી તારીખે આટલા વાગે મને સંકેત થયું, અને એના મહોત્સવ કરે. ઉજવણી કરે એની, પછી તેથી બધા ભેગા થઈને એની આરતી ઉતારે કે આ ભાઈને 12 વાગે સંકેત થયું હતું. એટલે આ સમ્યક દર્શનના મુહૂર્ત જોવાતા હોય, મુહૂર્ત જોઈને સમ્યક દર્શન થાય, કે કોઈ બોધની વિચારણા કરે છે સાચા ગુરુની, અને વિચારણામાં ને વિચારણામાં એને ઝબકારો થઈ જાય છે, તત્વજ્ઞાનની દ્રષ્ટિ ખુલે છે, અનાદિકાળનો અંધકાર દૂર થઈ જાય છે, અને પોતાની ગાંઠો છૂટી જાય છે, થોડી થોડી છૂટે. હા, અંતર્મુહૂર્તમાં થઈ જાય અને વાર લાગે, પણ ઘટના ઘટે છે, આમાં કાંઈ લેવડ દેવડ થતી નથી.
મારા
બે ફાટ થઈ જાય, બે ફાટ. સૌભાગભાઈએ કીધું કે પ્રભુ 30 વર્ષ ત્યાં શાસ્ત્રનો સ્વાધ્યાય કરી, નિરંતર કરે છે બધા સાયલાની અંદર, પણ આજ સુધી દેહ ને આત્મા બે ભિન્ન પદાર્થ છે એવું અનુભવમાં આવતું નહોતું. 30 વર્ષના સ્વાધ્યાયો કલાકોના કલાકો બેસે સૌભાગભાઈ અને એના સત્સંગીઓ બધા, પણ આજ સુધી એમને અમને આ અને શાસ્ત્રો જ લેતા, બીજું કઈ નહીં, શાસ્ત્રો જ લઈએ, છતાં અનુભવમાં આવતું નહોતો. પણ આત્મસિદ્ધિ મળીને વિચારણા થયો, સદગુરુનો બોધ લક્ષમાં લીધો કે આ કહેનાર પુરુષ પોતે અનુભવથી કહે છે, એમને એમ નથી કહેતો. આ દ્રષ્ટિ હવે એ પોતે પોતાના અંતરમાં ઉતરે છે અને દેહભાવથી પર થાય છે. એ કહે છે કે હવે આ આત્મસિદ્ધિની ગાથાઓ વાંચ્યા પછી દેહ અને આત્મા પર્વતની બે ફાટ જેવા જુદા દેખાય છે. અનુભવ થઈ ગયો એટલે એમાં ગાથા વાંચતી વખતે પરિણતિ થાય છે, ત્યારે પૃથક્કરણ ચાલે છે. જો એમાં એક શબ્દ આવ્યો છે કે જે વખતે અનુભવ થાય છે તે વખતે અનુભવ કરનાર હાજર નથી. અનુભવ કરનારો અહમ છે, એ હાજર નથી. એ જયારે નથી અનાદિનો હાજર હતો ત્યાં સુધી અનુભવ થવાનો જ હતો. અને તે વખતે પછી આવે છે કે માત્ર સદગુરુ હાજર હોય છે, સદગુરુ પછી પ્રત્યક્ષ કે પરોક્ષ. અરે એનો બોધ અપરોક્ષ અનુભવ. સદગુરુ હાજર છે તત્વ રૂપે, બોધ રૂપે, સત્ય રૂપે, સત રૂપે હાજર છે સદગુરુ. જયારે એને આ થાય છે ત્યારે ત્યારે કઈ ઓલા આવતા નથી એને આંગણે, સામે ખુરશી ઉપર નથી બેઠા. તો ખ્યાલ આવો કે પરોક્ષ ને અપરોક્ષ ના ભેદ સમજવા પડે, કે પરોક્ષ હતો એ સાક્ષાત આવીને બેસી ગયો, પોતે નથી અને ઈ છે, પોતાની જગ્યાએ આવી ગયો. એટલે હું પણ ચાલ્યું ગયું, હું પણ ગયું. હવે આ બધું સમજવાનું કેવી રીતે સમજાય? જો ભૂમિકા ન હોય, યોગ્ય પ્રમાણમાં સત્સંગનો માહોલ ન હોય તો સમજે કોણ? આ વાંચશે તો બધા ઘણું આવશે. પ્રક્રિયામાં જવામાં પોતાને શૂન્ય થવું પડે, અહમ શૂન્ય બનવું પડશે. મુકુંદભાઈ, હું જાણું છું ને મારે મેળવવું છે, ત્યાં સુધી તો કઈ મેળ પડે એમ છે જ નહીં. પણ જ્ઞાની શું કહે છે? જ્ઞાનીએ શું કહ્યું આત્મતત્વનું? અને એમાં જયારે એ ઊંડો ઉતરો એમાં ડૂબે છે, જયારે જ્ઞાનીની ધારામાં જયારે ડૂબે છે ત્યારે પોતાની ધારા પલટાય છે. એટલે બે વાક્યો આવ્યા કે પોતે હાજર નથી અને ગુરુ હાજર છે. હવે આને સમજાવવું કેવી રીતે? અને બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરે એને તો વળી કોઈ હિસાબે મેળ પડે એમ જ નથી. એને તો જાણી સંકેતનો રસ પાવો જોઈએ, કોઈ કે ચમચો ભરીને. કઈક પ્રકારની એટલી બધી મિથ્યા માન્યતાઓ એટલી જોર કરી ગઈ છે. એટલે કહ્યું છે કે જાત જાતની દુકાનો ખુલી ગઈ છે અને રોજ નવી દુકાનના ઉદઘાટન. મુનિશ્રી પર થોડાક આકરા તો થાય ને. અને મુમુક્ષુઓ દોડાદોડ કરે છે બધી દુકાનોમાં, ત્યારે એને એમ થાય કે કૃપાળુ દેવને છોડીને ક્યાં ભાગ્યો ગાંડો. કૃપાળુ દેવ જેવા આ એક કોઈ પરમ પુરુષ આ ધરતી ઉપર આવ્યા અને એને આટલી વાત મૂકી, આટલી પોતાની આટલી નાની વયની અંદર આખો વિતરાગનો માર્ગ મૂક્યો આવી સાદી ભાષામાં, એનું મંથન ગોલન કરવાને બદલે આ દોડાદોડ ક્યાં કરે છે કે આ મારા ગુરુ ને, આ મારા ગુરુ ને, આની આગળ જાઉં ને, અહીંયા જાઉં ને, અહીંયા ખમણા દઉં ને, અહીંયા નમસ્કાર કરું ને, આ ક્યાં અને શું? આ તો હજી પૂરું કર્યું નથી, આનું તો પૂરું જાણતો નથી, એનું પૂરું ચિંતન પણ નથી થયું, નિધિ ધ્યાસન પણ કર્યું નથી. એટલે હવે આ ગાથામાં આગળ કેવી રીતે વધવું? પણ એટલા માટે કે વધી શકાય કે જ્યારે સત્સંગનો માહોલ અહીંયા આપણે ત્યાં એક નિરાજ છે કે આપણે ત્યાં કૃપાળુ દેવ સિવાય કોઈ ગુરુ નથી, એટલે વચમાં દખલ કરનાર કોઈ નથી. આપણી મુસીબતી છે કોક દખાડ્યું વચમાં રાખ્યો છે કે તે આપણને સ્થિર ન થવા દે, જ્ઞાની પુરુષની ચેતના સાથે એકરૂપ ન થવા દે. ખોટું બહુમાન પકડાઈ ગયું છે ને એ જ્યાં હું અહીંયા વચમાં આવીને ઉભો રહી. આ સ્થિતિમાંથી બહાર આવવું પડે. ઓલી સ્થિતિ એને ઈ છે, આપણને ગમતી છે, કેમ કે કોણે રાખ્યા છે? આપણે રાખ્યા છે, એટલે આપણી ગમતી સ્થિતિ છે. હવે આપણી ગમતી સ્થિતિ પણ આપણે છોડવી પડે. અને જો એવા સ્થાન હોય, આ દાખલા તરીકે આપણે રાજકોટ જ્ઞાન મંદિર, તો આપણું 27 વર્ષ થયા અનિલભાઈ, કૃપાળુ દેવ સિવાય કોઈને હજી આપણે પ્રવેશ કરવા દીધો? સૌ આવે ને જાય, પણ આપણા મમુક્ષુઓનો લક્ષ તો કૃપાળુ. જેટલા ફગી ગયા એટલા તો ગયા, નબળા હતા એ ગયા, કઈ વાંધો નહીં. પણ હજી એનું તેજ બળે છે કે જેને કારણે કોઈ ગમે તેવા હોય તો એથી અંજાતા નથી, ચલિત થતા નથી. કેમ કે હજી આપણે આ પુરુષને પૂરેપૂરા પામ્યા નથી. અને આની તોલે આવે એવો કોઈ પુરુષ તોલે તો પછી હાંધણમાં આવે એવો નથી. તોલની ક્યાં વાત કરવી, હાંધણમાં આવે એવો પુરુષ પણ આ કાળે વિદ્યમાન નથી. કેમ કે એટલો વૈરાગ્ય, એટલી વિતરાગતા એ જ્યાં જોવા જાય ને ત્યાં કોઈમાં નથી. મોહ ઠાંસી ઠાંસીને ભરાણા હોય, આરમ પરિગ્રહ ચાલતા હોય, વૈભવ દમ દમામ સિદ્ધિ પ્રસિદ્ધિ સત્કાર મનાવવાનું પૂજાવાનું બહુમાન કરાવવાના આ બધું સતત ધોધમાર ચાલે છે. એક રાજકારણનો નેતા અને એક ધર્મનો નેતા બેયમાં કાંઈ ફરક નથી. એટલા આલ્બમ ને, એટલા ડ્રેસ કોડ ને, એટલા જુદા જુદા પ્રકારના કપડા ને જુઓ તો વૈભવ પાર વિરાનો બધું ચાલે છે. અને વિતરાગ ધર્મ સાથે શું સંબંધ? હા, એટલે લોકોની વાત છોડી દો, એ તો પરિભ્રમણ કરતો જીવ છે, એ અજ્ઞાની છે, અજ્ઞાની છે. પણ જેને જ્ઞાનની ઝંખના છે, હવે આપણે વાત કરી મુમુક્ષુની, મુમુક્ષુને અજ્ઞાન એનો આધાર નથી, વ્યવહારનો, દ્રષ્ટિનો, વિવેકનો, માનવાનો અજ્ઞાન નથી, એનો આધાર જ્ઞાનની ઝંખના છે. અને મારી પાસે જેટલું અજ્ઞાન છે એને મારે એક સમયની અંદર ફેરવી નાખવું છે અને એને જ્ઞાન કરવું છે, તો એવો કયો માર્ગ છે? સમ્યક દર્શન. જે જ્ઞાન અનંત કાળથી ભવ હેતુરૂપ થતું હતું, એટલે જ્ઞાન તો હતું જ અને કેટલું હતું, પણ અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી, એ જ જ્ઞાનને જાત્યાંતર કરીને એને જાત ફેરવી નાખી, એની ક્વોલિટી ફેરવી નાખી અને ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે સમ્યક દર્શનને. સમ્યક દર્શનની વ્યાખ્યા કોણ સમજે? આટલું સ્પષ્ટ લખ્યું કૃપાળુ દેવે તો આજે ક્યાંય કોણ સમજે? આ મુમુક્ષુઓ પણ આંધળા ભીત થઈને, પણ જો કે કહેવાતા જ મુમુક્ષુઓ છે, આમાં ક્યાં કોઈ સાચા મુમુક્ષુ હતા? સતને શોધવાની ઝંખના જેને કહીએ, આત્મતત્વને પામવાની ઝંખના જેને કહીએ, આ એક અવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ ઘટના અંદરમાં ઘટે પોતાના જીવનમાં એવી અભિપ્સા જેને છે એને કામ એક આત્માર્થનું, બીજો નહીં બનેલો. તો અહીંયા તો આત્માર્થ ગોતવો પડે ને, બાકીના રોગમાં જાયેલા જાય છે. એટલે અહીંયા વાત જરા થોડીક અઘરી આવે છે. સારું થયું તમે આજ લીધો ફરીથી. આ તો હાલો નહીં તો આગળ બીજું શું. અને એ વાંચન વિના પાછું પકડાય નહીં. બે વાર વાંચો, બે વાર શું, પાંચ વાર વાંચો તો આ સમજવા માટે ફરીથી લેવું પડે, છૂટકો જ નહીં. અહીંયા કહે છે કે આ સમ્યક દર્શનનું આ સ્વરૂપ છે. એ કહે છે સદગુરુ હાજર હોય અને જ્યારે આ થાય છે, આવી ઘટના ઘટે છે, અંદરમાં આવો જબકારો થાય છે, પોતાના ચૈતન્યની અંદર એ ચૈતન્યપણાનો પ્રકાશ થાય છે. અને જુઓ આ સ્વપ્રકાશક પણ થયું. જ્યારે પોતાને સમ્યક દર્શનની ઘટના પોતાના જીવનમાં બને છે ત્યારે આત્માના હોવાપણાનો ગુણ પહેલો, સ્વ પર પ્રકાશકની ચૈતન્ય સત્તાનો ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. અત્યાર સુધી પર પ્રકાશક હોવાનો ગુણ છે કે આ માઇક છે, આ ટેબલ છે, આ પુસ્તક છે, આ પેન છે, આ કોણ કહે છે? શરીર કહે છે કે આત્મા કહે છે? આ જગત છે, આ મારું ઘર છે, કેટલી જાણકારી છે આપણી, આખા જગતની છે. આ મારું નથી, આ ફલાણા ભાઈનું છે, આ બધું છે. આ પર પ્રકાશક પણ એ ગુણ કોનો છે? કોના આત્માનો? પોતાના. પણ એનાથી આત્મા ખ્યાલમાં આવતો, એનાથી અહમ પુષ્ટ થાય છે કે જો આને જ જાણતો, હું જાણું છું, આના કરતા મારું નોલેજ વધારે. આવો આત્માનો ગુણ હોવા છતાં આત્મા પ્રકાશિત થતો નથી અને અહમ પ્રકાશિત થાય છે. સમજાય છે? ક્યાં ભૂલ થાય છે? કેમ કે અજ્ઞાન રૂપમાં, અજ્ઞાન રૂપ છે, એના કરતા તો ન જાણ્યું સારું. ખ્યાલ આવે હર્ષદભાઈ? મદ આવી જાય ને. હવે આ આત્માનો ગુણ છે, એમાં કોઈ ના નથી, આત્માનો જ ગુણ છે. આત્મા જાણે છે કે તારું શરીર થોડું જાણે છે? જાણે છે તો આત્મા. તો આત્મા જાણતો હોવા છતાં આત્માનું તત્વથી કેમ ઓળખાણ ન થઈ? પોતા તરફ કેમ ન વળ્યો? તો કે ઉલટો વળ્યો, દેહાધ્યાસ મજબૂત થયો. અહમ એટલે સ્વાધ્યાય કરવામાં પણ સદગુરુ પ્રત્યેની ભક્તિ જોઈએ. સદગુરુ પ્રત્યે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એના પ્રત્યે બહુમાન, એ ભક્તિ છે. એ જ્યારે થયું, પોતાની અંદર ઘટના ઘટી ત્યારે પોતાના ચૈતન્યમાં જપકારો થયો અને એ સ્વપ્રકાશિત થયો. ગુણનો પહેલો ભાગ સ્વપ્રકાશક પણ થયું અને સ્વપ્રકાશક પણ થયા પછી ઓહો હું છું, આજ સુધી જગતનું જ્ઞાન હતું મને, જગતના પદાર્થોનું હતું, આજે મને મારું જ્ઞાન થયું, મારા હોવાપણાનો અનુભૂતિ અહેસાસ થયો. એટલે કે છે આભો ભરી જાય છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ આ પામર પર પ્રભુ કર્યો અહો. અરે પ્રભુ, અનંત કાળથી જગતને જાણવામાં અહમને પુષ્ટ કરતો રહ્યો, આજે તમારી કૃપાથી હે ગુરુ મેં મને જાણ્યો. અને ત્યારે ઓલો જાણના રાજર નો તો એટલે જ જાણી ચૈકો. બેસે છે અને સદગુરુ હાજર હતા કે તે સમયે જે જ્ઞાનની પરિણતિ થઈ એ બોધના આધારે થઈ, પોતાના અહમનું એક શબ્દ, વિવેક, વાંચન, અભ્યાસ, મત, આગ્રહ, કદાગ્રહ, વિકલ્પ એકઈ નહોતો, પોતે ગેરહાજર હતો અને ઓલા બાપા હાજર હતા. કેટલી અદભુત વાત આવે છે. જેટલી ચર્ચામાં જઈએ ત્યારે એના બધા ભાવ ખુલતા જાય, નહીં તો નીકળી જાય, બકડાય નહીં. આ સ્વપ્રકાશક એવો આત્મા પોતે જ પોતાને પ્રકાશિત કરે છે, પણ સદગુરુ વિના પ્રકાશિત થઈ શકતો નથી. તો આ જીવ અનંતકાળથી રખડે છે શું કામ? તો કે એને સાચા જ્ઞાની પુરુષ મળ્યા નથી, ઓળખા નથી. બસ આ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું નથી. જે દિવસે એને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તે દિવસે પોતાનું ઓળખાણ થયા વિના રહે નહીં. બેસે છે આ તત્વજ્ઞાનનો સિદ્ધાંત કે જ્ઞાની ઓળખાય તે દિવસે તને તું તારી જાતને ઓળખીશ, અને નથી ઓળખાયું ત્યાં સુધી તું સમજ કે તે હજી જ્ઞાનીને બરાબર ઓળખા. માટે નિયમિત એના દર્શન કરતી વખતે જો કે હજી શું બાકી રહી ગયું છે, મેં આપને કેમ ન ઓળખ્યા, હું આપને ઓળખી ન શક્યો હે પ્રભુ. એવા સ્તવનની અંદર આ આચાર્યો સ્તવનની ગૂંથણી કરે ત્યારે એમ કે પ્રભુ ઇતને દિન તો નાઈ ઓળખ પહોંચ્યા, આ કેમ તમારી ઓળખાણ અમને ન થઈ. એટલે રોજ દર્શન કરવાનું કહ્યું. કોના દર્શન? પોતાનો તો ઠેકાણું નથી, જ્ઞાની પુરુષના કર. એમાંથી પ્રતિમા સીધી કૃપાળુ દેવે મૂકી કે આ મૂર્ખ કેદી મોક્ષ પામશે, આ પ્રતિમાનું ઉચ્છેદન કરીને બેઠો છે અને એને ધર્મનો સિદ્ધાંત કરી દીધો, સંપ્રદાય શરૂ કરી દીધો. કૃપાળુ દેવે કીધું પાછા વળો, પાછા વળો આ માર્ગમાંથી. હવે કારણ કે જીનેશ્વરની પ્રતિમા એક નિક્ષેપ છે અને એનાથી ફરીથી એ વિતરાગતાનું દર્શન કરતા શીખો, ઓળખો. નહીં ઓળખાય તો રોજ દર્શન કરો, રોજ દર્શન કરો. ગ્રસ્થને કહ્યું રોજ પૂજા કરો, મુનિને નહીં આવશ્યકતા. અને મુનિ સાધના કરવા જાય તો દેરાસર ક્યાં ગોતે? અરણ્યમાં સાધના કરનારો મુનિ દેરાસરને ક્યાં ગોતે? એને દર્શનની આવશ્યકતા નથી, એને દર્શન થઈ ગયું ભગવાનનું ને પોતાનું બેય થઈ ગયું. હવે એ પોતાની પૂર્ણતા માટે પ્રયત્ન કરે છે. એટલે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, મંદિરમાં નહીં, તીર્થમાં નહીં, ક્યાં ગોતવા ભગવાનની પ્રતિમાને? જરાક વિચારીએ કે કેમ કેમ સ્ટેજ બદલાય, જેમ જેમ આત્મવિકાસ થાય તેમ તેમ આખા સાધનાના માર્ગ કેટલા પલટાય છે. હવે તારે તને ઓળખો, તારી પૂર્ણતા કર, એ તો પૂર્ણ જ છે, એ તો પૂર્ણ જ છે. હવે તો એનું સ્મરણ બસ છે, જ્યાં તું અટકો હો ત્યાં એનું સ્મરણ કર અને આગળ વધ. હજી તો ઘણી વાર છે, એટલે આપણે વરી વધી ગયા ખોટા. આપણે તો અત્યારે સ્વને ઓળખવામાંથી જજુ નથી પહોંચી શક્યા, પણ એને માટેની વાત એ છે કે હજી અહમમાં આગ્રહ આપણો ઘણો છે, આપણો અહમ હજી ઘણો તીવ્ર છે. ભલે સૂક્ષ્મ છે પણ છે પાવરફુલ, નાનો છે પણ રાઈનો દાણો છે, છટકે તો ખલાસ, તે જ તીખારો ઘણો, કે હું કોઈનો નથી હો જ્યાં સુધી બહુ સારું ભાઈ તમે હજી મને ઓળખતા, ના ભાઈ અમે તને નથી ઓળખતા. અનાદિકાળથી ભગવાને પણ તને ઓળખો, તું તને ઓળખીશ તેથી જ તારો મેળ પડશે. કોઈની અપેક્ષા કરમાં કે કોઈએ મને ઓળખો નથી, કોઈ ઓળખો નથી ત્યાં સુધી તું બપમમાં જ રહેવાનો. ઉકેલાશે નહી. ચાલો આગળ.
ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સમ્યક દર્શન શું છે, પરમાર્થ શું છે, નિશ્ચય શું છે, અથવા તો વાસ્તવિક શું છે? સમ્યક દર્શનની અનેક વાતો કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા કે પરમાર્થથી તો સંકિત આ જ છે, એવો નિર્દેશ કર્યો છે, એટલા માટે આને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. જૈન દર્શનની પરિભાષામાં એક પરિપાટી છે, જ્યારે કંઈ પણ વાત કરે ત્યારે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી, પારમાર્થિક અને વ્યવહારિક એમ બે રીતે વાત કરે. પાણી કેવું છે તો પારમાર્થિક અપેક્ષા એ પાણી શીતળ છે, અને શિયાળામાં નાહવા માટે પાણી ગરમ કર્યું હોય તો વ્યવહારિક રીતે પાણી ગરમ છે. પાણી ગરમ દેખાય છે તે પાણી એટલાનું કામ નથી, તેને અગ્નિનો સંગ થયો છે. આ સંસારમાં અમારા એકલાનું કામ નથી, તમને સંગ થયો, સંસારમાં લપેટાયા. આ સંસાર તમે ગળે બાંધ્યો છે, નાનકડા ઘડામાં કૂતરું પરાણે મૂં નાખે પછી કેવી રીતે મૂંઝવણ થાય તેને નીકળવા માટે. તમે મૂંઝાણા તો હશો જ, કારણ કે પરાણે મોઢું નાખ્યું ને. કાંઠલો કોણ તોડે? દંડો લઈને કોઈ કાંઠલો તોડવા આવે તો કૂતરું ભાગે. તમે સદગુરુ માયારૂપી કાંઠલો તોડવા આવે છે પણ તમે ઉભા રહો તો ને, તોડવા દો તો તોડે ને.
આ પરમાર્થ શું છે, પારમાર્થિક અવસ્થા શું છે, તેની વાત 111મી ગાથામાં આવી રહી છે. સમ્યક દર્શનના નિસર્ગ સમ્યક દર્શન, બીજ સમ્યક દર્શન વગેરે ઘણા પ્રકારો છે. આ ગાથામાં પરમાર્થે સમકિત કહ્યું છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. આ એક અદ્ભુત ગાથા છે. ઘણા ઘણા તથ્યો અને સત્યો આ ગાથામાં ધરબાઈને પડ્યા છે. આ ગાથામાં ચાર ખંડ છે, ચાર ભાગ છે, ચાર અંશ છે. પહેલું, વર્તે નિજ સ્વભાવનો અનુભવ. બીજું, વર્તે નિજ સ્વભાવનો લક્ષ્ય. ત્રીજું, વર્તે નિજ સ્વભાવનો પ્રતીક. ચોથું, વૃત્તિ વહે નિજ ભાવમાં તો પરમાર્થે સંકિત. આ ચાર કટકા મળીને ગાથા છે. આ ઘટનાની સમાપ્તિમાં વૃત્તિ વહે નિજ ભાવમાં, લગ્ન પતી ગયા ક્યારે કહીશો, હસ્તમેળાપ થાય ત્યારે વૃત્તિ વહે નિજ ભાવમાં. એ હસ્તમેળાપ પૂછો ક્યારે મોક્ષ મળશે, વૃત્તિ વહે નિજ ભાવમાં. ધ્યાન કોને કહેવાય તો વૃત્તિ વહે નિજ ભાવમાં. સાધના કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, સામાયિક કોને કહેવાય, પરમાર્થ કોને કહેવાય, તો બધાનો જવાબ એક જ છે કે વૃત્તિ વહે નિજ ભાવમાં.
આ મોટા મોટામાં મોટી ઘટના છે. વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણીતિ, વૃત્તિ એટલે ચેતનાની ધારા, વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે તીવ્રતા, વૃત્તિ એટલે જ્ઞાન. વૃત્તિ શબ્દ સાંખ્ય દર્શનનો પણ છે, યોગનો પણ શબ્દ છે. ચિત્ત વૃત્તિનો નિરોધ, તેનું નામ યોગ એમ કહ્યું. પરમ કૃપાળુ દેવે અહીં આત્માની પરિણીતાની અર્થમાં વૃત્તિ શબ્દ મૂક્યો છે. વૃત્તિ એટલે જ્ઞાનની ધારા, આંતરિક ધારા, ચેતનાની ધારા. ભાગવતમાં એક સરળ વાત કરી છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્તિ, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ રાધાને થઈ. રાધાએ શું કર્યું? જે ધારા હતી તે ઉલટાવી નાખી. ધારા શબ્દ લખી ઉલટાવી જોશો તો રાધા થશે. ધારાને ઉલટાવી છે, આ કરવામાં અનંતકાળ ગયો. બ્રહ્મકુમારી દેવે કહ્યું છે ને કે અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.
જ્ઞાનની ધારા તો છે પણ બહાર તરફ જાય છે અને અંદર વાળવી છે. એને વાળવા પ્રચંડ પુરુષાર્થ જોઈએ છે. કોઈ પૂછે કે તમે સાધના કરો છો એટલે શું કરો છો? હજારો પ્રકારની સાધના કરતા હો પણ એટલું જ કહેજો કે બહાર જતી ધારાને અંદરમાં વાળવા માટે મથામણ કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા પણ ધારા બહાર જ જાય છે. વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતા જૂઠા બોલી થઈ દે છે ધણીને આળ. વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ. આનંદ ધનજીએ સંતોને નોતરું મોકલ્યું કે કોઈ આવીને વારો રે કોઈ પરઘર રમવાનો ઢાળ પડી ગયો છે. ઢાળ ગુજરાતી શબ્દ છે. ઢાળ ઉપર સાયકલ ચાલે તો પેડલ ન મારવું પડે, એની મેળે ચાલે તેમ પરભાવમાં જવું આપણે માટે સડસડાટ છે. મંદિરમાં ઊભા ઊભા પ્રાર્થના કરીએ છીએ કે દર્શન દેવસ્ય, પણ મનમાં થતું હોય કે શેરનું શું થયું, અરે ક્યાં પહોંચી ગયો, તકલીફ નથી એમાં ઢળી શકે છે. આ મારી વૃત્તિને મારી પરિણતિને પર તરફ જવાની જે ટેવ પડી ગઈ છે તેને કોઈ રોકો, મને મદદની જરૂર છે. યશો વિજયજી મહારાજ જરા જુદા અર્થમાં કહે છે કે જીવ લાગી રહ્યો પર ભાવ મેં સહજ સ્વભાવ લખે નહીં, અપનો પોતાનો જે સહજ સ્વભાવ છે તે લક્ષમાં લેતો નથી. બાપ જેમ દીકરાને કહે છે તેમ નાની પુરુષ આપણને કહે છે કે અલિયા અમે આટલું કહીએ છીએ તું કેમ લક્ષમાં લેતો નથી? શું લક્ષમાં લેવાનું? સહજ સ્વભાવ, ચૈતન્યનો સ્વભાવ સહજ છે, આત્માનું સ્વરૂપ સહજ છે. ઘાટ ઘડવાના નથી, ઓરના પીછા રંગવાના નથી, તેમ આત્માનો સ્વભાવ ઘડવાનો નથી. લખે નહીં અપનો સહજ સ્વભાવને તું લક્ષમાં કેમ લેતો નથી? આવું કેમ થયું? પડ્યો મોહ કે દાવ મેં? મોહના દાવમાં કુંડાળામાં આવી ગયો છે. આ વૃત્તિ આજે કુંડાળામાં છે. આ જે આત્માની પરિણતિ રુચિ જ્ઞાનની ધારા વહે તો છે પણ પરભાવમાં
વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજ ભાવ તરફ વાળવી, એ વળી ગયેલી અવસ્થાને પરમાર્થે સમકિત કહે છે. આમાં સાથે કશું રાખશો નહીં. કયો માર્ગ તમારો?
કયું શાસ્ત્ર તમારું? કયા કપડાં પહેરો છે અને કયો વેશ પહેરો છે? જાતિ વેશનો ભેદ નહીં, કોઈ વળગાળ જ નહીં. હવે નવો શબ્દ નીકળ્યો છે, વાળા. આ વાળાને વાળા છોડવા પડશે. વૃત્તિ વહે નિજ ભાવમાં, આ સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પર ભાવમાં વહી રહી છે તેને ઉલટી કરીએ. કબીરજીએ કહ્યું, ઉલટ ચલો પહોંચ ગયે, દેખતે રહે વો રહ ગયે. આ ઉલટ ચલો એટલે જે વૃત્તિ પરભાવમાં જાય છે તેને ઉલટાવવો, પ્રચંડ પુરુષાર્થ ઉલટાવવામાં જોઈએ. એક સાધુ મહારાજને પૂછ્યું કે દીક્ષા લીધાને કેટલા વર્ષ થયા? તો કહે 36 વર્ષ થયા. 36 વર્ષમાં શું કર્યું? પંચીદીય સંવરણો ચાલુ છે. તમે સમજ્યા કંઈ? પાંચે ઇન્દ્રિયોને વિષય તરફ જતી રોકવી, આ કામ 36 વર્ષથી ચાલુ છે, પરંતુ હજુ સંવરણો થયું નથી. શંકરાચાર્યજીએ કહ્યું, વૈશ્વિક ગતે કહો કામ વિકાસ વિકાર. ઉંમર ગઈ પછી કામ વિકાર કેવો? એક 80 વર્ષનો માણસ તેના ગુરુને કહેતો હતો કે મારા માથામાં એકલી સ્ત્રીઓ જ ભરી છે, 80 વર્ષની ઉંમરે તું આવી વાત કરે છે? ભગવાન ક્યારે ભજીશ? હજુ ઇન્દ્રિયો વિષયો તરફ પંચીદીય સવર્ણો હજુ પહોંચ્યા નથી, તારી વૃત્તિને અંદર વાળ.
વૃત્તિ વહે નિજ ભાવમાં, આ કઈ રીતે થાય? શું પ્રક્રિયા છે એની? સી રીતે અને પદ્ધતિ છે તેના માટે આપણે થોડા સૂત્રો જોઈએ. પહેલું સૂત્ર, વર્તે નિજ સ્વભાવનો અનુભવ. ઇન પ્રેઝન્ટ વર્તમાન કાળ છે, ભૂતકાળ નથી. વર્તે વહે છે, વર્તમાનમાં અનુભવ કરી રહ્યો છે. શેનો? નિજ સ્વભાવનો. તે માટે યથા પ્રવૃત્તિકરણ એટલે તીવ્ર વૈરાગ્યનો પરિણામ, આ પહેલી ઘટના. અપૂર્વકરણ એટલે ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદવા પુરુષાર્થ કરે અને ગ્રંથિ ભેદ પછી અનિવૃત્તિકરણમાં દાખલ જ્યારે થાય ત્યારે વચમાં અંતકરણની પ્રક્રિયા થાય. પછી અંતકરણમાં પ્રવેશ કરે ત્યારે દર્શન મોહનીય અને અનંતાનુબંધી ચાર કસાય, આ પંચક એટલે કે પાંચે પાંચ પ્રકૃતિનો બિલકુલ ઉપશમ થઈ ગયો હોય, એક પણ દલિક કામ કરતું ન હોય. દલિકો સત્તામાં પડ્યા છે પણ તે સક્રિય નથી, કશું કરતા નથી, એવો પ્રચંડ પુરુષાર્થ થયો છે કે દર્શન મોહનીયો આખો જથ્થો સામે પડ્યો છે ખરો પણ કશું કરતો નથી. એ કરતો નથી એવો જે અંતકરણનો કાળ અને આ બાજુમાં ચૈતન્યની જાગૃતિ થઈ પાંચ પ્રકૃતિ કામ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયો, એવી અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય. જરા ધીરજથી સમજજો, આ કશી સાધના પ્રક્રિયા કે પ્રક્રિયા નથી, કોઈ સાધના સાધન નથી. બધી સાધનાઓ સાધનાનો શાંત અને બધી ક્રિયાઓ શાંત, બધા વમળો શાંત, બધું શાંત. દર્શન મોહનો આખો જથ્થો અક્રિય શાંત એવો પીરિયડ અને બીજી બાજુમાં સજાગતા છે, જાગૃતિ છે, તે વખતે મોહ પણ શાંત, કસાઈ પણ શાંત અને વિકારો પણ શાંત, આ બધા શાંત. પરભાવમાં જે જ્ઞાન રોકાયેલું હતું તે ત્યાંથી છૂટું કરીને આખો જ્ઞાનનો જથ્થો સ્વભાવ તરફ વળ્યો, જાણે જગત કે સંસાર છે જ નહીં, અહંકાર છે જ નહીં, શબ્દો છે જ નહીં, માત્ર નિજ સ્વભાવ. આવો જે નિજ સ્વભાવ તેમાં વર્તવું તેને પરમ કૃપાળુ દેવે સંકિત કહે છે, આ એક ઘટના છે.
બસ કઠિન આવ્યું. સંકિત, પરમાર્થ સંકિત, નિશ્ચય સંકિત એટલે શું? એ આ ગાથામાં કૃપાળુ દેવે અત્યંત સ્પષ્ટ, એટલું બધું સ્પષ્ટ કર્યું છે કે જેથી કરીને આનો અભ્યાસ કરનાર મુમુક્ષુને સંકિતની મોટી મોટી વાત કરવાને તો ઓળખી જ જાય કે બધા નાટક જ હાલે છે. સંકિત કોને કહેવાય? પરમાર્થ સંકિત, નિશ્ચય સંકિત એ અધ્યાત્મ શાસ્ત્રમાં કઈ ઘટના છે અને કઈ અવસ્થા છે અંતરંગની એની વાત મૂકી છે. વાંધો એ છે કે ન થવાનું કારણ કે અત્યાર સુધી એનું પોતાની ધારણા જગત તરફ હતી અને એ એટલું બધું અનાદિથી સંસ્કારને વૃત્તિઓ તે જ હતી, એટલે એ આનંદગંજીનું જ પદ મૂક્યું છે કે વારો રે વારો કોઈ પરઘર રમવાનો ઢાળ. અમને આ પર તરફ જવાની, જોવાની, જાણવાની એના તરફની ટેવ પડી ગઈ છે અને આ ઢાળ થઈ ગયો છે. ઢાળ થતા વૃત્તિઓ સહેજ રૂપમાં કંઈ પણ હોય તો શું છે, કોણ આવ્યું, કેમ થયું, કેટલી આતુરતા, કેટલી જિજ્ઞાસા, કેટલી તીવ્રતા, કાંઈ લેના નહીં દેના. એ કદાચ ન જાણ્યું હોય તો કોઈ ફરક આપણને પડવાનો, પણ છતાં એના વિના આ પરઘર રમવાનો ઢાળ કે પરઘર રમતા જૂઠા બોલી થઈ અને પછી પોતાની વાતને બચાવવા માટે જૂઠું બોલવું પડે તો પણ વાંધો નથી અને દેતી ધણીને આડ ધણી પૂછે તો એના ઉપર ઉલટાનો આડ આપે કે શું તમે અમને આમ કહેવા માંગો છો વગેરે વગેરે. કોઈ પરઘર રમવાનો ઢાળ સંતોને વિનંતી કરે છે કે વારો રે વારો કોઈ, એટલી સરસ વાત મૂકી છે. અને યશો વિજયજી કહે છે કે જીવ લાગી રહ્યો પરભાવ મેં, સહજ સ્વભાવ લખે નહીં અપનો. એટલો બધો પરભાવમાં આ જીવ જોડાઈ ગયો છે આદતને કારણે, અનાદિના સંસ્કારને કારણે એને ઢાળ મળી ગયો છે, એના જીવનમાં ઢાળ આવી ગયો છે, કે એ સહજ સ્વભાવ લખે નહીં અપનો. પોતાનો જે સહજ સ્વભાવ છે, શું સહજ સ્વભાવ છે? પોતાનો સહજ સ્વભાવ શું? જાણ્યો સર્વેથી ભિન્ન, તું તો બધાથી ભિન્ન છો અને અસંગ છો. તો પછી જો ભિન્ન છું ને અસંગ છું તો જાજુ જાણવાની જરૂર શું છે? કઈ જરૂર નથી. તો એ પ્રકારની એ લક્ષમાં નથી લેવાતું. આ રીતે પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજભાવ તરફ વાળવી એ અવસ્થાને પરમાર્થ સંકિત કહે છે. ચાર શબ્દો મૂક્યા છે, વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ, પ્રતીત. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકિત. પરમાર્થ સંકિત, નિશ્ચય સંકિત ક્યારે કહેવાય? આ અવસ્થા પૂરી થાય ત્યારે. એણે કહ્યું કે વૃત્તિ વહી નિજ ભાવમાં એ હસ્તમેળાપની અવસ્થા છે, ત્યાં સુધી સગપણ થાય, માંડવા નખાય, પોખણા થાય, જે થતું હોય એમ પેલા નિજ સ્વભાવનો અનુભવ વર્તે. પેલી શરત, નિજ સ્વભાવનો અનુભવ વર્તે. બીજું, નિજ સ્વભાવનો લક્ષ્ય વર્તે. ત્રીજું, નિજ સ્વભાવ પ્રતીતિમાં આવે. અને પછી બધાનું પરિણામ શું? વૃત્તિ વહે નહીં. કેમ કે અનાદિકાળથી આ ત્રણ ન હોવાને કારણે, સ્વભાવ તરફ લક્ષ્ય ન હોવાને કારણે, સ્વભાવની પ્રતીતિ ન હોવાને કારણે, સ્વભાવનો અનુભવ ન હોવાને કારણે, એક ચોથું તત્વ બરાબર કામ કરતું હતું, વૃત્તિ વહે પણ ક્યાં? પરભાવમાં. એમાં કોઈ રોકટોક હતી? એમાં કોઈ મર્યાદા હતી? બેફામપણે પરભાવની અંદર વૃત્તિઓ જતી જ હતી. એને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નહોતી. એટલે ઢાળ શબ્દ મૂક્યો કે ઢાળ ન હોય તો સાયકલને પેડલ લગાવવા પડે, પણ ઢાળ હોય તો પેડલ મારવાની સ્થિતિ ગઈ. એમ આપણી વૃત્તિઓને વહેવા માટે ઢાળ મળી ગયો છે. કોઈ પ્રયાસ પણ કરવાની જરૂર નથી. કેવી સ્થિતિ છે! હવે આ બધામાંથી જ્યારે પોતાનો સહજ સ્વભાવ તરફ પાછો વળે, પોતાના સહજ સ્વભાવ લખે નહીં, સહજ સ્વભાવ આપનો લક્ષમાં લેતો નથી, વિતરાગતા એ તારો સ્વભાવ છે, અમોહપણું નિર્મોહીપણું એ તારો સ્વભાવ છે, સર્વથી ભિન્નતા એ મારો સ્વભાવ છે, અને અસંગતા એ મારો સ્વભાવ છે, એ લક્ષમાં લે તો વૃત્તિ બહાર અટકી જાય. એ અટકી જાય એટલે પછી પોતે પાછો ફરે છે, જ્ઞાનની ધારા અનાદિકાળથી જે બીજી તરફ વહેતી હતી એને પોતા તરફ વહે છે. એમ કહે છે કે હવે સાધનાનું સ્વરૂપ શું? કોઈ કહે એટલે કહે છે કે વેશ નહીં, જાતિ નહીં, કાંઈ નહીં. કબીર સાહેબની ભાષામાં ઉલટા ચલો, જે અત્યાર સુધી કર્યું છે તે છોડી દો અને તમે પરમાંથી સ્વ તરફ દોડો. એને કહે છે, શંકરાચાર્યજીનું ઉદાહરણ દીધું છે, એક સાધુનું ઉદાહરણ આપ્યું છે કે વર્ષો સુધી દીક્ષાઓ લીધી પણ થાય છે શું? તો પંચેન્દ્રિય સંવરણો એનું સૂત્ર છે મુનિનું, એટલે પાંચે ઇન્દ્રિયોનો સંવર કરીને પણ એ થતો નથી. આટલા વર્ષોથી હજી સંવર જ ચાલે છે. જ્યાં સંવર પૂરો ન થતો હોય તો એ આગળ એની નિર્જરાનો ક્રમ શરૂ થતો નથી, થઈ શકતો નથી. તો અહીંયા કહે છે કે આ રીતે પહોંચ્યા જ નથી, તો વૃત્તિને નિજ ભાવમાં લઈ જવા માટે શું ક્રમ છે? તો પેલો ક્રમ છે યથા પ્રવૃત્તિકરણ. હવે આ શબ્દો બધા થોડા શાસ્ત્રની પરિભાષા આવે છે અને શાસ્ત્રની પરિભાષાના સંદર્ભમાં આપણે સમજવાના છે. ચારેય વસ્તુ સમજવાની છે, અપૂર્વકરણ છે, અનિવૃત્તિકરણ છે અને એમાંથી આ વૃત્તિ પોતાના સ્વભાવમાં પાછી વળે. આ ચાર પ્રક્રિયાઓ સ્ટેપ્સ એ બધી ઘટનાઓ છે. આ કોઈ સાધના નથી, કેમ કે આને કોઈ સાધન જ નથી. સાધન હોય તો સાધના હોય ને, આ સાધન જ નથી. એટલે હવે મુમુક્ષુને સાધન વિનાની સાધના, સંકિત એ સાધન વિનાની સાધના છે. આ વાત લક્ષમાં બેસે ત્યારે એમ થાય કે શું કરું તો સંકિત થાય, કઈ ન કર ત્યારે સંકિત થાય. સમયની મર્યાદા આપણને રોકે છે. વિચાર તો આ ગાથા પૂરી કરી નાખી આજે.